તારીખ 11/4/1997 શ્રી સમયસર કળશ ટીકા શ્લોક નંબર 8 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 210 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
સ્વરૂપ આશ્રિત જ્ઞાન તે સમ્યક દર્શન છે. સમ્યક એ તો શ્રદ્ધા છે, પણ જ્ઞાન ની પ્રધાનતાથી અહિયાં કથન કર્યું છે, વ્યાખ્યા કરી છે. નવ તત્વનું જ્ઞાન તે સમય દર્શન છે. સમય દર્શન બહુ સૂક્ષ્મ વિષય છે, અને એ વિષયને સમજાવવા આચાર્યએ ધન્યએ અનેક દ્રષ્ટિકોણથી અનેક પડખાથી સમજાવવાનો પ્રયાસ કરેલો છે. અહીંયા વિષય એવો ચાલ્યો છે કે જે નવ તત્વો છે એમાં પણ સમ્યક દર્શન નો વિષયભૂત આત્મા છે, એનું જ્ઞાન અને એનું સિદ્ધાંત જળવાઈને નવે તત્વનો યથાર્થ પ્રકારે સમજણ થઈ શકે છે. જૈન દર્શનમાં તત્વજ્ઞાનની જે પ્રતિપાદન પદ્ધતિ છે એમાં નવ તત્વનો વિષય મુખ્ય છે. તત્વ દ્રષ્ટિએ નવ વિભાગ કર્યા છે જગતના તત્વોના, અને એમાં એક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે કે ધ્યેય અને ઉપાધેય તત્વો કયા કયા છે, ધ્યેય તત્વો કયા કયા છે, ઉપાધેય તત્વો કયા કયા છે. સમયસારમાં આ અધિકારમાં સાવ જુદા પ્રકારે વાત છે. નવ તત્વોનું ધ્યેય ઉપાધેય પણ એ વાત નથી કરી, પણ નવે તત્વમાં એક આત્મા છે એને તમે જોવાની દ્રષ્ટિ અથવા દ્રષ્ટિકોણ સાજી કરો એમ કેવું છે. મૂળ શબ્દ તો એમ પડ્યો છે ગાથામાં, ભૂતાર આશ્રિત નવ તત્વનું જ્ઞાન તે સમ્યક દર્શન છે. ભૂતાર એટલે મૂળ સ્વરૂપ, આત્માનું સ્વરૂપ આશ્રિત છે અને ઉપયોગ નવમાં જાય તો તે જ્ઞાન સમ્યક છે. સ્વરૂપનો આશ્રય રહે અને નવ તત્વમાં નવ ભેદ પડે જ્ઞાનમાં તો પણ એ સમ્ય જ્ઞાન જ છે, કેમ કે આશ્રય તમારા સ્વરૂપનો છે. માટે એ સ્વરૂપ આશ્રય કેવી રીતે રહીએ કે નવમાં તમને જો આત્મતત્વ દેખાતું હોય તો નવમાં તો એક પાપ તત્વ પણ છે. નવ તત્વમાં તો પાપ તત્વ છે ને, તો પાપ તત્વમાં આત્મા કેવી રીતે દેખાય? આવા બધા પ્રશ્નો ઉઠે અહિયાં. પાપ કરનાર કોઈ પદાર્થ છે કે નહીં? ત્યાં પણ આત્મા તો છે કે નહીં? તમે પાપને બાદ કરો, જોવામાં ગૌણ કરો તો આત્મા છે. તો તમને પાપી જીવ પ્રત્યે પણ દ્વેષ ભાવ નહીં થાય. એક આત્મા છે, પર્યાય ને ગૌણ કરો, એની પર્યાય ને ગૌણ કરો. સામાન્ય રીતે જગત માં પાપ કરનાર જીવ હોય તો બધા એના પ્રત્યે ઘૃણા કરે, દ્વેષ થાય, બરાબર નથી, આ બરાબર નથી. પણ એમાં પણ આત્મા જોવાની દ્રષ્ટિ હોય તો એને દ્વેષ નથી થતો, એની પર્યાય ને ગૌણ કરે છે. અને સમ્યક પ્રકારે પર્યાય ને દ્રવ્ય ને સમજે છે, ત્યાં ગૌણ કરે છે એટલે સમર્પણ નથી એવું નથી, સમજે છે, એ સમ્યક પ્રકારે સમજે છે. મુદ્દો તો એટલો છે કે નવે ની અંદર આત્મા જોવાની દ્રષ્ટિ સાધ્ય કરવી જોઈએ, આટલો મુદ્દો છે આ પ્રશ્નો. ચિરમતિ નવતત્વમ, ચિરમતિ નવતત્વ છન્ન ઉન્નીયમાનમ કનકમ્યવ નિમગ્નમ વર્ણમાલાકલાપે તથ સતત વિવિક્તમ દ્રશ્યતામ એકરૂપમ પ્રતિપદમ ઇદમ આત્મજ્યોતિ ઉદ્યોતમાનમ. આત્મજ્યોતિ અર્થાત જીવ દ્રવ્યનું શુદ્ધ જ્ઞાન માત્ર સર્વથા અનુભવ રૂપ ક્યાંથી શરૂ કર્યું? આત્મજ્યોતિ દ્રશ્યતામ ક્યાંથી શરૂ કર્યું છે? આત્મજ્યોતિનો અનુભવ હો, આત્મજ્યોતિ એટલે શુદ્ધ જ્ઞાન માત્ર, હું શુદ્ધ જ્ઞાન માત્ર છું એવો અનુભવ હો, અને એ સ્વરૂપ આશ્રય હોય ત્યારે થાય. શુદ્ધ જ્ઞાન માત્ર સર્વથા અનુભવ રૂપ હો, એ જ સર્વથા અનુભવ રૂપ હો. એવી છે આત્મજ્યોતિ કે આ અવસરે કે અહીંયા જે પ્રકરણ ચાલે છે જીવ દ્રવ્યનું, જીવ અધિકાર ચાલે છે સમયસારનું, કે આ અવસરે અહીંયા જે ગાથા છે સંકુલાચાર્યની તેને અનુસરીને નાટ્ય રસની પેઠે એટલે નાટકની જેમ એક જીવ વસ્તુ, એક જીવ પદાર્થ આશ્ચર્યકારી અનેક ભાવરૂપ એક જ સમયે દેખાય છે. શું થાય છે? અહીંયા તો એક જીવ અનેક ભાવરૂપે દેખાય છે. કોઈ જીવ પાપ કરતો દેખાય છે, કોઈ જીવ પુણ્ય કરતો દેખાય છે, કોઈ જીવ સુંદર કરતો દેખાય છે, કોઈ જીવ મોક્ષ ભાવે પરિણમે. જીવને જોવાની જેને દ્રષ્ટિ છે એ બધા એના વેશ જોવે છે. એમ તમે નાટકમાં એક્ટરને ઓળખતા હો કે આ ફલાણા ફલાણો એક્ટર છે, તે ગરીબ થઈને આવે તો તમે એને ઓળખો, જોવો અત્યારે કેવો કેવો સરસ રોલ કરે છે ગરીબાઈનો. મુંડો થઈને આવે પણ તમે એને ઓળખો, ખજન થઈને આવે તો તમે એને ઓળખો, વૃદ્ધ થઈને આવે તો તમે ઓળખો, દૂર એને બાળ બાળનું બધું કેવું મેકઅપ કરી નાખે છે, તો ઉંમર નાની પણ કેવો વૃદ્ધ દેખાય છે. તો તમે એને દરેક વેશમાં એ માણસને, મૂળ માણસને જ જુઓ છો. તમે મૂળ વ્યક્તિને ઓળખો છો ત્યારે એને નાટકના દરેક પાત્રમાં તમે મૂળ માણસને જુઓ છો, અને પછી કેવો ખેલ કરે છે એ પણ જોવો છો. કેમ કે મૂળ માણસને તમે ઓળખો છો. એમ જીવ દ્રવ્યને શુદ્ધ જ્ઞાન માત્ર પણ જોવાની તમારી દ્રષ્ટિ છે અંતરમાં, તો બહારમાં પણ તમે અને તમારા પરિણમનમાં પણ તમે પર્યાયના વેશને જુઓ છો, વસ્તુને જુદી જુઓ છો. એ પ્રકારે જોવાનો દ્રષ્ટિકોણ સાધ્ય કરવો એને અહીંયા આચાર્ય દેવ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહે છે. આટલો વિશે છે. આ અવસરે નાટ્ય રસની પેઠે એક જીવ વસ્તુ આશ્ચર્યકારી અનેક ભાવરૂપ એક જ સમયે દેખાય છે. એક જ સમયે જીવ વસ્તુ પણ દેખાય છે અને એના જુદા જુદા ભાવ પણ દેખાય છે. એ જ કારણથી આ શાસ્ત્રનું નામ નાટક સમયસાર છે અને તેથી જ અહીંયા આચાર્યદેવે પણ નાટકના રૂપમાં એને સમયસારને લખ્યું છે. દરેક અધિકારમાં એમ કે છે કે હવે જીવ દ્રવ્યો સ્વાંગ લઈને પ્રવેશ કરે છે. નિર્જરાથી કરાવે તો કે નિર્જરાનો સ્વાંગ લઈને પ્રવેશ કરે છે. જીવ દ્રવ્ય સંવરનો સ્વાંગ લઈને પ્રવેશ કરે છે. બંધનો સ્વાંગ લઈને પ્રવેશ કરે છે. પુણ્ય પાપનો સ્વાંગ લઈને પ્રવેશ કરે છે. સ્વાંગ એટલે વેશ બોલ. તે જ કહે છે કે અમર્યાદ કાળથી જો વિભાવરૂપ રાગાદી પરિણામ પર્યાય માત્ર વિચારવામાં આવે તો જ્ઞાન વસ્તુ પૂર્વોક્ત જીવાદી નવ તત્વ રૂપે આચ્છાદિત છે. પર્યાયની મુખ્યતાથી જોવામાં આવે તો જીવ છે એ ઢંકાઈ ગયેલો છે. જીવ છે એ પર્યાય માત્ર પણ એને જો જોવામાં આવે વિચારવામાં આવે તો વસ્તુ જ્ઞાન માત્ર છે એ ઢંકાઈ ગઈ છે. કોઈને એમ થયો અરે આ જીવ આવા ભાવ કરે છે, અરે આ જીવ આવા ભાવ કરે છે, આ જીવ આવા ભાવ કરે છે, એને ઓલી વસ્તુ દેખાતી નથી. અમર્યાદિત કાળ એટલે અનાદિથી પર્યાય માત્ર પણ જ વિચારવાની શક્તિ પદ્ધતિ છે. પર્યાય બુદ્ધિ હોવાને લીધે પોતાને પણ પર્યાયપણે જોવે છે અને બીજાને પણ પર્યાયપણે જોવે છે. અને પર્યાયપણે જોવે ત્યારે રાગ દ્વેષ અને મોહ થયા વિના જીવ તો જીવ છે પણ જ્યારે જીવને પર્યાયની મુખ્યતાથી જોવે ત્યારે એને મોહ રાગ અને દ્વેષ થયા વિના એવી જ રીતે પરમાણુનું છે. પરમાણુ પરમાણુ છે પણ પરમાણુ ને પર્યાય માત્ર પણ જોવો તો રાગ દ્વેષ થયા વિના એક જ પરમાણુ મીઠાઈ ના છે એ જ પરમાણુ વિષ્ટા ના થાય. એટલે અપૂર્વ અવસરમાં ગાયું કૃપાળુ દેવાય. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પુદગળ એક સ્વભાવ એક પુદગળ સ્વભાવે મૂળ વસ્તુના સ્વરૂપે મુખ્યપણે વસ્તુને જોઈ એવી જીનેશ્વર દેવની નીતિ છે, પોલિસી આ છે. આનંદજીએ ગાયું વસ્તુ ગતે વસ્તુ વિચારે તે વિરલાજક જોવે રે ભ્રંગી ઇલિકા ને છટકાવે તે ભ્રંગી જગ જોવે રે. વસ્તુ ગતે વસ્તુ વિચારે મૂળ વસ્તુ શું છે રજકણ તો રજકણ પર્યાયની મુખ્યતા નહીં કરો નહીતર હેરાન થઈ જશે. પર્યાયની મુખ્યતા કરશો તો હેરાન થઈ જશે. અમર્યાદ કાળથી જો વિભાવરૂપ રાગાદી પરિણામ પર્યાય માત્રને વિચારવામાં આવે તો જ્ઞાન વસ્તુ નવે તત્વ રૂપે ઢંકાયેલી છે. ભાવાર્થ આમ છે કે જીવ વસ્તુ અનાદિકાળથી ધાતુ અને પાષાણના સંયોગની પેઠે કર્મ પર્યાય સાથે મળેલી ચાલી આવે છે. નવ તત્વ માં ઓલા સમનિદ્રા મોક્ષ ઓલા સમ્યક નથી લેવા. સંસાર દશામાં સમનિદ્રા મોક્ષ થાય છે લેવા છે. સમયે સમયે અમુક પ્રકૃતિ અટકેલી છે, અમુક નિર્જરે છે, અમુક અમુક કર્મથી છૂટાય છે એ લેવા છે, એટલે એમ કે છે. મિત્ર બેસે નહીં. જીવ વસ્તુ અનાદિકાળથી ધાતુ અને પાષાણને સંયોગ પછી કર્મ પર્યાય સાથે મળેલી ચાલી આવી છે. સોનાની ખાણમાં જેમ સોનું છે અથવા બીજી ધાતુની ખાણમાં જેમ બીજી ધાતુ છે એવી રીતે અને મળેલી થકી તે જીવ વસ્તુ રાગાદી વિભાવ પરિણામો સાથે વ્યાપી વ્યાપક રૂપે સ્વયં પરિણમે છે, તન્મય થઈને પરિણમે છે. જ્યારે જેવા જેવા ભાવ થાય ત્યારે તે પરિણમન જોવામાં આવે અને જીવનું સ્વરૂપ ન જોવામાં આવે ત્યારે રાધે ભૂલ પડે છે. શું કે પરિણમન જોવામાં આવે અને જીવનું સ્વરૂપ ન જોવામાં આવે તો જીવ વસ્તુ નવ તત્વ રૂપે છે એમ દ્રષ્ટિમાં આવે છે. આપણે ચોરને ખરેખર કાયમ માટે ચોર માની લઈશું. જગતમાં એ જ દ્રષ્ટિ છે. નાના ગામમાં ચોરી થાય એટલે ચોરી કરતા એક બે વખત પકડાણા હોય એને જ લઈ આવે, કાંઈ પુરાવાનું હોય પોલીસ પાસે એને પહેલા થાણામાં લઈ આવે અને બે ચાર થપાટ માર્યા પછી કે બોલ ક્યાં હતો તું, કાલ રાતે ચોરી થઈ ત્યારે તું ક્યાં હતો. તું તો ભાઈ સાહેબ હું તો બાર ગામ ગયો હતો. તો ખોટું બોલે છે કે હા તું બોલ કોને ચોરી કરી છે, તને ખબર હશે કાં ત્યાં કરી છે ને કાં તને ખબર હશે કે આવું શલ્યનું છે. કોઈ પણ જીવ જીવને એની પર્યાયથી જ્યાં મુખ્ય ખરો એટલે પછી એવો જ એમ કાયમ માટે જાણે એવો એ સુધરી જાય તો આનું જ્ઞાન ફરે ને અને શલ્યમાં ફેરફાર ન થાય. આવું થઈ જાય છે શું કે એને પર્યાય રૂપે જોવામાં આવે અને જીવ વસ્તુ રૂપે જોવામાં જીવના સ્વરૂપે ન જોવામાં આવે. તો જીવ વસ્તુ નવ તત્વ રૂપે છે એમ દ્રષ્ટિમાં આવે છે. એટલે જેવી જેવી પર્યાય જોયો એવો જ જીવ છે એમ દ્રષ્ટિમાં આવે છે. આવું થાય છે, આવું પણ છે, આવું પણ છે કે પર્યાય પરિણમી છે. એ વસ્તુ પરિણામે પર્યાય પરિણમી છે, સર્વથા જૂઠું નથી. મિત્ર તો એમ કે ભાઈ તો જૂઠ છે, વ્યવહાર છે માટે સર્વથા જૂઠું નથી. આ રાજમુળજીની પદ્ધતિ છે. જૂઠું પણ કહે ને સર્વથા જૂઠું નથી એમ પણ કહેશે. કેમ કે વિભાવરૂપ રાગાદી પરિણામ શક્તિ જીવમાં છે, જીવ જ પરિણામો છે એ રીતે. આવ ખોટું નથી પણ મુખ્ય તમે કોને કરો છો અને ગૌણ કોને કરો છો એના ઉપર તમારા ગુણ દોષ નો આધાર છે. તમને ગુણ થાય કે દોષ થાય એનો આધાર તમે કોને મુખ્ય કરો છો એના ઉપર છે. હવે અથપદ દ્વારા બીજો પક્ષ બતાવે છે. આ પક્ષ તો અનાદિથી જીવનો છે કે તે જ જીવ વસ્તુ દ્રવ્ય રૂપ છે, તે જ જીવ વસ્તુ મૂળ સ્વરૂપે છે, પોતાના ગુણ પર્યાય બિરાજમાન છે, પોતાના ગુણ પર્યાયથી રહેલી વસ્તુ છે. જો શુદ્ધ દ્રવ્ય સ્વરૂપ જોવામાં આવે અને પર્યાય સ્વરૂપ ન જોવામાં આવે, ઉલટું દ્રવ્ય સ્વરૂપે જોવામાં આવે અને પર્યાય સ્વરૂપે ન જોવામાં આવે અથવા ગૌણ કરી દેવામાં આવે પર્યાયને, તો તે કેવી છે કે સતત વિવિકતમ, નિરંતર નવ તત્વના વિકલ્પથી રહી છે. નવે તત્વમાં તમને એક આત્મજ્યોતિ દેખાશે, નવે પર્યાયમાં એક આત્મજ્યોતિ દેખાશે. નિરંતર નવ તત્વના વિકલ્પથી રહી છે અથવા નવ તત્વથી જુદી છે, શુદ્ધ વસ્તુ માત્ર છે, હંમેશા ત્રણેય કાળે શુદ્ધ વસ્તુ માત્ર છે. આમ વસ્તુને જોવાની દ્રષ્ટિ કેવો હોય એમ કે છે. અનંત કાળથી પરિભ્રમણ કરે છે, તો પણ વસ્તુ મૂળ વસ્તુ છે અને પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યો છે, પોતાના સ્વરૂપનો અભાવ થયો છે કે નહીં? ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ સમ્યક્ત્વ છે, નવ તત્વની પર્યાય વિચિત્ર થઈ એનો અનુભવ તે સમ્યક્ત્વ નથી, શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તે સમ્યક્ત્વ છે. આ મુખ્ય વાત કરી ટીકા કરતા કરતા. જીવ પદાર્થ અનેક પર્યાય પરિણમે છે તો પણ શુદ્ધ સ્વરૂપે રહીને પરિણમે છે, શુદ્ધ સ્વરૂપનો નાશ થઈને અભાવ થઈને પરિણમતો નથી, તો એનો અનુભવ તે સમ્યક્ત્વ છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરો, અનુભવ કરો એટલે પોતાપણે એનો અનુભવ કરો. બદલતી પર્યાય માત્રપણે પોતાનો અનુભવ ન કરો એમ કે છે. મૂળ સ્વરૂપે પોતાનો અનુભવ કરો.
અનુભવ કરવાની વાત આવી, વજન એના ઉપર.
હા, શુદ્ધ સ્વરૂપનો અનુભવ તે સમય તો છે
અનુભવ.
નવે તત્વ માં તમને ભાવ ગમે તે થાય પણ તમારો અનુભવ ક્યાં કામ કરે છે? જુઓ, જ્ઞાન માત્રપણે તમે છો, તમે જ્ઞાન માત્રપણે છો, જો એમ જ છો, જો તો તમે એમ જ છો, પણ છૂટી જાય છે તો તન્મી થઈ જશો. હું જ્ઞાન માત્રપણે છું એમ જો છૂટી ગયું એટલે તન્મી થઈ જશો. સ્વરૂપ નો આશ્રય લઈએ ત્યારે હૂંફ આવે. હૂંફ કયો કે આધાર, આધાર કયો, આશ્રય કયો? ઉપયોગમાં તો શુદ્ધતા આવશે, પણ શુદ્ધ સ્વરૂપનો અનુભવ તે સમ્યક્ત્વ છે. અશુદ્ધતાનો પોતાપણે અનુભવ તે સમ્યક્ત્વ નથી, કેમ કે એવું સ્વરૂપ નથી, માટે તે સમ્યક્ત્વ નથી, તે મિથ્યાત્વ છે. સમ્યક્ત્વ નથી તો શું છે? મિથ્યાત્વ છે. જાતિ તો બે જ છે પરિણામની, કાં સમ્યક ને કાં મિથ્યા. વળી કેવી છે તે આત્મજ્યોતિ કે વર્ણમાલા? આ પદના બે અર્થ છે. એક તો સોનું તપાવવાની કુરડી, એને બનવારી કે છે, હિન્દી ભાષામાં બનવારી કે છે. અને બીજો અર્થ થાય છે ભેદ પંક્તિ, ભેદની જુદા જુદા ભેદો. ભાવાર્થ આમ છે કે ગુણ ગુણીના ભેદ રૂપ ભેદ પ્રકાશ, અથવા કલાપનો અર્થ સમૂહ છે. ગુણ ગુણીના અનેક ભેદો છે જીવમાં ને જીવમાં, પર્યાયના અને ગુણના અનેક ભેદો છે. આથી એમ અર્થ ઉત્પન્ન થયો, ઉપજ્યો, કે જેમ એક જ સોનું વાન ભેદથી અનેક રૂપ કહેવાય છે, તેમ આ સોનું છે 16 વલ્લું છે, આ 14 વલ્લું છે, આ 12 વલ્લું છે. સોનું તો સોનું છે, સોનાના નામ જુદા જુદા આપ્યા. પછી જેવો ઘાટ ખેડ્યો એવો નામ આપ્યા સોનાને, કે આ બંગડી છે, આ ચેઇન છે, આ મીટી છે, નામ જુદા જુદા આપ્યા. સોનું તો સોનું છે. જુઓ, સોનાની જુદી જુદી પર્યાય જુએ ત્યારે રાગ થાય, સોનાના ઘાટની જુદી જુદી પર્યાય જુએ ત્યારે રાગ થાય. હવે તમે જુદી જુદી પર્યાય જોઈ ત્યારે એ પર્યાયના બનાવવાના પૈસા પણ દીધા, કે ભાઈ આ ઘાટના આટલા પૈસા લાગશે તમને, ઘાટ ઘડાવવાના પૈસા લાગે. એ જ સોની પાસે તમે એ ઘાટ લઈને જાઓ, તો કે ઘાટના પૈસા નહીં દો, શું કહેશે? ઘડાઈના પૈસા ગયા તમારા, કેમ? તો અમારી નજર હોના ઉપર છે, અમારી નજર ઘાટ ઉપર નથી. તમે ઘાટ બહુ ગમો તો એટલો લીધો તો લઈ જાઓ, પાછો હોનું લઈ જાઓ ને. તમારે ઘાટ નો હોનું અભેદ છે પાછા. સોના થી સોનાના ઘાટ ને જુદો પાડી શકાતો નથી. તમે ઘાટ ને જોઈને મોહ પામ્યા તો તમને દંડ બેઠો એટલી ઘડાઈ નો. અમે એ જ ઘાટ ને જોયા પછી અમને કઈ એનો મોહ નથી, અમારે તો સોના ની સાથે જ મતલબ છે. અમારે ઘાટ ના પૈસા અમને ન લાગે, અમે માત્ર સોના ના પૈસા દેશું તમને, છે કે નહીં? આ ચોખ્ખો હિસાબ જગત માં પણ આ વ્યવહાર છે કે નહીં? એમ પર્યાય માત્ર ની મુખ્યતા કરો તો તમારે દંડ ભોગવવો પડે. સ્વરૂપ ની મુખ્યતા કરો તો ગમે તે હાલતમાં બસ તમે સુખ શાંતિ ને આનંદ રૂપ રહી જાઓ, કાંઈ માથાકૂટ નહીં. કોઈ ઉપાધિ નહીં, ઉપાધિ બધી પર્યાયમાં છે. દ્રવ્યમાં ક્યાં ઉપાધિ છે? તમે દ્રવ્ય છો, જુઓ કે તમે દ્રવ્ય છો. નજર ફેર નો ધંધો છે, નજર ફેરે સંસાર ને નજર ફેરે મોક્ષ, આવી વાત છે. સમયસારમાં આચાર્યદેવ જે કહેવા માંગે છે એ વાત કરવા માંગે, નજર ફેરે વાત છે. તમારી પર્યાય ઉપર નજર ગઈ કે તમે દુખી, દ્રવ્ય ઉપર નજર ગઈ તો તમે સુખી જાઓ. પર્યાય ની નજરે, પર્યાયમાં નજર બંધી થશે, આકુલતા થયા વગર રહેશે નહીં. દ્રવ દ્રષ્ટિએ દ્રવ્યની નજર બંધી થશે, બસ કાંઈ સુખ શાંતિ રહેશે, કાંઈ નહીં તકલીફ થાય, કોઈ ઉપાધિ નહીં આવે. કેમ કે સ્વરૂપ પોતે જ નિરુપાધિક સ્વરૂપ છે, ઉપાધિ વિનાનું સ્વરૂપ છે પોતે. જેમ સોનું વાન ભેદ થી અનેક રૂપે કહેવાય છે, એક જ સોનું, તેમ એક જ જીવ વસ્તુ દ્રવ ગુણ પર્યાય રૂપે અથવા ઉત્પાદ વે ધ્રુવ રૂપે અનેક રૂપે કહેવાય છે. આ તિર્યંચ નો જીવ, આ ફલાનો જીવ, એની પર્યાય જોઈને કહીએ છીએ. અત્યારે આપણે જુઓ કે ભાઈ આવતી ચોવીસમાં પહેલા તીર્થંકર કોણ થશે? તો કે શ્રેણિક મહારાજાનો જીવ. શ્રેણિક મહારાજા એક પર્યાય હતી, એ ભવની એક મનુષ્ય પર્યાય હતી આપ આ આરામાં, પણ ઓળખાવા માટે એમ કેવું પડે. જીવ તો જીવ છે, એમ અનેક રૂપે કહેવાય છે પર્યાયની મુખ્યતાથી. ત્યારે અહીંયા હવે અથ પદ દ્વારા બીજો પક્ષ બતાવવામાં આવે છે કે ભલે અનેક પર્યાય રૂપે જીવ દ્રવ્ય કહેવાય, અહીંયા તો મૂળ સ્વરૂપ બતાવવાનું અમારું પ્રયોજન છે. જીવ અધિકારમાં જીવનું સ્વરૂપ બતાવવાનું આચાર્યદેવનું પ્રયોજન છે. મારે તો અહીંયા જીવનું સ્વરૂપ બતાવવું છે. અને નવે તત્વના એમણે નવ અધિકાર લખ્યા, તો પણ એમ લખ્યું કે આ શાસ્ત્રમાં મારે જીવનું સ્વરૂપ બતાવવું છે. શા માટે? કે અનાદિથી જીવનું પોતાનું સ્વરૂપ એનાથી અજાણ્યો રહીને દુઃખ, જીવ દુઃખ ભોગવે છે, તે દુઃખથી છોડાવવા માટે મૂળ સ્વરૂપ ઓળખાવાનું મારો અહીંયા પ્રયોજન છે. અને હું પણ મારા જીવ સ્વરૂપનો આશ્રય લઈને આ વાત કરું છું, અનુભવ કરીને આ વાત કરું છું. અને વાત કરતી વખતે હું મારા ભાવને વિશેષપણે દ્રઢ કરું છું, આવિર્ભૂત કરું છું. ગુણ પર્યાય રૂપ અથવા ઉત્પાદ વેદરૂ રૂપ અથવા દ્રષ્ટાંતની અપેક્ષાએ વાન ભેદરૂપ જેટલા છે તે બધા ભેદોમાં પણ પોતે એક જ છે. જીવ વસ્તુ તો પોતે એક જ છે, ગમે તે ઘાટમાં સોનું તે સોનું છે. બીજું કાંઈ છે? ગમે તે ઘાટમાં સોનું તે સોનું છે. હું એમ કે ભાઈ મારી પાસે 3 તોલા શુદ્ધ સોનું છે અને મારે 4 તોલાની બંગડી બનાવવી છે. 4 તોલાની, 4 એક બંગડી થાય ને, 1 તોલો અંદર તાંબુ ચાંદી કીધા, બહુ લાલ ન દેખાય એટલે થોડી ચાંદી પણ ભેળવે છે. કેટલું થયું હણું? 4 તોલા થઈ ગયો. સોનું 4 તોલા થઈ જાય? સોનું 3 તોલા જ રહ્યું છે. વેચવા જાવ એટલે 3 તોલાના જ પૈસા આવે અને ઘાટના પૈસા ન આવે. કહેવાય તમે એમ, આ 4 તોલા સોનું છે, ભેળવી લાવ્યા પછી એને બંગડી કરી નાખો, બનાવી દો, બોલાય ગમે તેમ. સોનું તો જેટલું છે એટલું સોનું છે, ગમે એ ઘાટમાં હો અને ગમે તે મિશ્રણ કરેલું હોય. મૂળ જીવ તે જીવ જ છે, મૂળ જીવ તે જીવ જ છે. આ દ્રષ્ટિ થઈ જાય તો એને દ્રવ્ય દ્રષ્ટિ કે છે અને એ દ્રવ દ્રષ્ટિને જ સમ્યક દ્રષ્ટિ કે છે. એ સમ્યક દર્શનને સમ્યક દ્રષ્ટિ થવા માટે હજારો ગમે શાસ્ત્રો લખાય, ખાટી દ્રષ્ટિ કરવા માટે. પર્યાય દ્રષ્ટિ અને પર્યાય બુદ્ધિ જીવે બહુ દ્રઢ કરી છે, એટલી દ્રઢ કરી છે કે છૂટવી મુશ્કેલ પડે એટલી દ્રઢ કરી છે. હું આ ઘરમાં રહું ને મારો આ ઘરમાં હક નહીં એમ કે, ઠીક, પણ આ ઘરમાં મેં મારી જિંદગી ઘસી ઘસીને બધાને, હે, સાચવા, હવે મારો કોઈ હક નહીં, મારો કોઈ અધિકાર નહીં, હે, એમાં કોઈ એમ કે તારો હક નહીં નીકળવા, ત્યારે કેવું લાગે? હે, મારા પણ મૂકી દેવું, પરદ્રવ પોતાનું નહીં હોવા છતાં મારા પણ મૂકી દેવું, કે મૃત્યુ સમાન દુઃખદાયી લાગે છે જીવને. કેવું લાગે છે? મૃત્યુ સમાન દુઃખદાયી લાગે તે વખતે. અરે મૃત્યુ કરતા વધારે દુઃખદાયી લાગે. મૃત્યુ પસંદ કરે, આપઘાત કરે માણસ. મૃત્યુ કરતા વધારે દુઃખદાયી લાગે એટલે મૃત્યુને પસંદ કરી લે, પણ એ સ્થિતિ પસંદ ન કરે તો હું નહીં જઉં, મરી જઈશ પણ રહીશ નહીં. શું કે, હવે હું મરી જઈશ પણ રહીશ નહીં. આ પર્યાય બુદ્ધિ શું કામ કરે? જ્યાં દ્રવ દ્રષ્ટિ થઈ ગમે તે પરિસ્થિતિઓ મારે કઈ લેવા કે દેવા, બહારની પરિસ્થિતિ સાથે મારે કઈ લેવા દેવા નથી. કેમ કે એ પરિસ્થિતિથી મારા સ્વરૂપમાં કઈ ફરક પડતો નથી. બહારના ફેરફારોથી મને પ્લસ માઇનસ કઈ થતું જ નથી. પછી શું, હું જેવો જેવડો છું મારા અનંત ગુણની સંપત્તિથી સમૃદ્ધ સદા એવો ને એવો જ રહું છું, પછી મને શું તકલીફ છે? આ દ્રષ્ટિ કરાવવા માટે અનેકવિધ પ્રકારે આચાર્યોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શું કહે છે? જો પ્રતિપદમ એક રૂપમ, આનો અર્થ કરે છે શું? ગુણ પર્યાય રૂપ અથવા ઉત્પાદવેદ રૂપ અથવા દ્રષ્ટાંતની અપેક્ષાએ સોનું વાન ભેદરૂપ છે, જેટલા ભેદો છે તે બધા બધા ભેદોમાં પણ પોતે એક જ છે, પોતે છે તે એક જ છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય તે એંધાણ સદાય. ચૈતન્ય સ્વરૂપે પોતે જુગમ જુગ છે. અસંગ તત્વને દ્રઢ કરે, અસંગ તત્વને અસંગપણે અનુભવ કરે એટલે રાગનું એકત્વ તૂટી જાય. રાગનું એકત્વ તૂટી જાય. અસંગ તત્વને અસંગપણે જોવું જોઈએ. સંગમાં ભલે ગમે તેવો પણ સંગ વાળો નથી થયો, ક્યારે પણ સંગ વાળો થયો જ નથી. તેવો નેવો જ રહ્યો છે હંમેશા, નિર્લેપ સ્વભાવથી જ નિર્લેપ છે. વસ્તુનો વિચાર કરતા શું લખે છે કે વસ્તુનો વિચાર કરતા ભેદરૂપ પણ વસ્તુ છે, વસ્તુથી ભિન્ન ભેદ કોઈ વસ્તુ નથી. વસ્તુનો વિચાર કરો તો ભેદમાં પણ વસ્તુ છે ને અભેદમાં પણ વસ્તુ છે. વસ્તુ દેખાય, વસ્તુના વસ્તુ વિચારે, વસ્તુ ગતે વસ્તુ વિચારે, વસ્તુની ગતથી એટલે સ્વભાવથી વસ્તુને વિચારવું. એવું વિચારનાર કોઈ વિરલા છે આ જગતમાં એમ કે છે. બાકી બધા પર્યાયની મુખ્યતાથી વિચારવા વાળા છે. આખું જગત જુઓ તો પર્યાયમાં મૂંઢ થયેલું છે. પર્યાય મૂંઢા પર સમયા, વસ્તુનો વિચાર કરતા ભેદરૂપ પણ વસ્તુ છે, વસ્તુથી ભિન્ન ભેદ એવો કોઈ વસ્તુ નથી. ભેદ છે કોઈ વસ્તુથી જુદી ચીજ નથી. બંગડી રૂપે પણ સોનું છે, મીટી રૂપે પણ સોનું છે. સોનું તો સોનું છે, સોનાથી ઘાટ જુદો નથી. ઘાટને સોનું બે જુદા જુદા રહી શકતા નથી, છતાં સોનું એક રૂપે છે ને ઘાટને એક રૂપે છે. વસ્તુ એક રૂપે છે ને પર્યાય એક રૂપે છે. આવી વિચિત્રતા વસ્તુમાં છે. ભાવાર્થ આમ છે, સુવર્ણ માત્ર ન જોવામાં આવે અને વાનભેદ માત્ર જોવામાં આવે તો વાનભેદ દેખાશે એટલું. અને સોનાની શક્તિ એવી પણ છે અને ઘાટ દેખાય છે, અને ઘાટપણે દેખાય છે. જો વાનભેદ ન જોવામાં આવે અને કેવળ સુવર્ણ માત્ર જોવામાં આવે તો વાનભેદ જુઠ્ઠા છે. ખાલી સોનાને સોના તરીકે જુઓ તો વાન ઉપર એના જે અનેક ભેદો છે એ સોનું નથી. કારણ કે એમાં તો તાંબુને પલા નાખેલા છે, તાંબુને ચાંદી નાખેલી છે. તાંબુને ચાંદી મફત મળતા નથી, મળે છે તો પણ તમે સોનામાં ભેવો એટલે એની કિંમત ન આપે. આપે આટલી સોનાને ને આટલી ચાંદીને ને આટલી તાંબાને એને એ તમારે મફત મળી આવે. કેમ કે મલિનતા છે ત્યાં, એ સોનાની મલિનતા છે. ભેળસેળ કરેલું તમારે સોનું, એના પૈસા ન આવે. એવી રીતે જો શુદ્ધ જીવ વસ્તુ માત્ર ન જોવામાં આવે, ગુણ પર્યાય કે ઉત્પાદ બે ધ્રુવ માત્ર જોવામાં આવે તો ગુણ પર્યાયો છે, ઉત્પાદ બે ધ્રુવ છે, જીવ વસ્તુ આવી પણ છે, એવા બિંદુ પણ વસ્તુમાં છે. હવે જો ગુણ પર્યાય ભેદ કે ઉત્પાદ બે ધ્રુવ ભેદ ન જોવામાં આવે અને વસ્તુ માત્ર જોવામાં આવે તો સમસ્ત ભેદ જૂઠા છે એવો અનુભવ તે સમ્યક છે. એમ કહ્યું કે ભેદો છે સાવ નથી એવું કઈ નથી, પણ એની દ્રષ્ટિ ફેરવી નાખો. અને દ્રષ્ટિ ફેરવી અને માત્ર તમે જીવ વસ્તુ તરીકે જુઓ તો હુંપણાનો જે અનુભવ હતો એ તમને જુઠ્ઠો લાગશે. શું હુંપણાનો અનુભવ તમને જુઠ્ઠો લાગશે? અને જ્યારે જુઠ્ઠો લાગે ત્યારે સમજો કે હવે સમય તો થયું. આ એક એમણે બહુ જ માર્મિક વાત કરી છે સંજુભાઈ, આ પદ્ધતિ જે વાત કરી છે ને બહુ માર્મિક કરી છે, બહુ જરા વિચારવા જેવો વિષય છે. એક જીવનું દ્રષ્ટાંત લઈએ, એની જગ્યાએ આપણે આપણી જાતને મૂકીએ કે અત્યાર સુધી આપણે ફલાણા 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 તરીકે અનુભવ કરી, બાળપણમાં બાળકપણાનો અનુભવ કર્યો, માતા પિતા સાથે નવી જાતનો વ્યવહાર કર્યો, દીકરા તરીકે મોટા થયા, યુવાનપણે અનુભવ કર્યો અને એ રીતે બધો વ્યવહાર કર્યો, વૃદ્ધ થયા એટલે કે હવે ભાઈ હું તો વૃદ્ધ થઈ ગયો, હવે ભાઈ મારી ઉંમર થઈ ગઈ, હવે હું અશક્ત થઈ ગયો. એવા આ જીવને જુદી જુદી પર્યાયે જે જે પર્યાયે પરિણીમો સંયોગમાં તે પર્યાય રૂપે જ પોતાનો અનુભવ કરી અને ઘણી આકુલતા કરી. શું કર્યું? સુખી નથી થયો. સુખ માટે પ્રયત્ન ઘણો કર્યો પણ સુખી થયો નહીં. એ જ જીવ જ્યારે પોતાના શુદ્ધ જ્ઞાન માત્ર એવી જીવ વસ્તુનો જ્ઞાન માત્રપણે અનુભવ કરે છે અંતરમાં, ત્યારે એને એમ થાય છે અરે હું તો શુદ્ધ જ્ઞાન માત્ર વસ્તુ છું, આ બધો જે ખેલ છે મારા સ્વરૂપ આગળ તો બધો ખોટો ખેલ છે, ખેલ છે ખોટો છે, આ દીકરો મારો ખોટી વાત છે, મારો નહીં થાય કોઈ દી, મારાની પકડ કરીશ દુઃખી થઈ ગયો, મારાની પકડ કરી કરીને દુઃખી થયો અત્યાર સુધી, હવે હું જોઉં છું હું તો શુદ્ધ જ્ઞાન માત્ર, એને દીકરો ફીકરો શું હોય, જ્ઞાનને શું હોય કઈ નહીં. બોલો અનુભવ મારો દીકરો હતો એવો અનુભવ કર્યો હતો એ જુઠ્ઠો હતો. એવો જયારે અનુભવ થાય ત્યારે સમજવું કે સમય પૂછ્યો છે. શું એવો વિચાર આવે ત્યારે નહીં, એવી સમજણ આવે ત્યારે પણ નહીં. કેમ કે વિચાર ને સમજણ તો આપણા શાસ્ત્ર માં છો ને, ત્યારે હા પાડી દેશો એ બરાબર છે, શાસ્ત્ર કે છે એ જ બરાબર છે, અનુભવ આપણે ખોટો કરશે. શાસ્ત્ર વાંચીને હા પાડીએ અને ઘરે જઈને અનુભવ ખોટો કરીએ, અનુભવ તારો અનુભવ મિથ્યા છે. અહીંયા હા પાડી પ્રમાણે ઘરે જઈને અનુભવ કર્યો તો તને સમ્યક તો છે એમ કે છે. એટલા માટે પ્રથમ સમ્યક્ત્વમાં બધા વિકલ્પનો નાશ કરીને નિર્વિકલ્પ શુદ્ધોપયોગે એકલા શુદ્ધ ચૈતન્ય માત્ર શુદ્ધ જ્ઞાન માત્ર શુદ્ધાત્માનો અનુભવ થાય છે, સાચો અનુભવ. કેવો? સત્યનો અનુભવ, સત્ય આત્માનો અનુભવ. આટલો જ સત્ય આત્મા છે જેટલું આ જ્ઞાન છે અનુભવમાં આવ્યું. 206 ગાથા. એવો નિર્વિકલ્પ પણ એક વાર સાચો અનુભવ થયો સત્ય સ્વરૂપનો, એ સત્ય સ્વરૂપનો અનુભવ. પછી એને ખ્યાલ આવી ગયો બહાર આવ્યો તારે કે આ છોકરાને હું મારો જૂઠનો અનુભવ કરતો હતો, મારો અનુભવ કરતો હતો એ તો જૂઠનો અનુભવ કરતો હતો, સાચું નહોતું. કેમ કે હું જ્ઞાન માત્ર છું એને કઈ છોકરા છોકરી કઈ એને કોઈ વસ્તુ હોય જ નહીં, જે સંસારમાં અનુભવ છે એ જૂઠનો અનુભવ છે એમ જયારે અનુભવ થાય ત્યારે તે અનુભવ ને સમ્યક્ત કહ્યો છે.
બહુ સરસ શૈલી છે, રાજમલજીની ખાસ શૈલી છે. એને સૂક્ષ્મ તો એમને ત્યાં સુધી એ વિષય લીધો છે કે આ જીવ જીવો જીવો વિકલ્પ કરે છે ને, ક્રોધનો વિકલ્પ કરે ત્યારે હું ક્રોધી. એ વિષયને સૂક્ષ્મપણે એમને એટલો બધો ખેંચો છે કે સમ્યક તો થયા પહેલા આત્માનો જે વિકલ્પ થયો કે હું આત્મા છું, હું જ્ઞાન માત્ર છું, હું આનંદ માત્ર છું, એ વિકલ્પ પણ જૂઠો છે. કેમ કે વિકલ્પનો હું પણ અનુભવ તે જૂઠનો અનુભવ છે, વસ્તુનો વસ્તુ સ્વરૂપે અનુભવ તે સત્યનો અનુભવ છે. આટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ પછીના કોષમાં દીધું છે, નવના કોષ. રાગાદી તો જૂઠા છે, જીવ સ્વરૂપથી બાહ્ય છે, જીવની જાતિ નથી. એ તો પ્રમાણ નય નિક્ષેપ રૂપ બુદ્ધિ દ્વારા, હવે જોઈ તો અહીંયા સૂક્ષ્મ થાય છે, પ્રમાણ નય નિક્ષેપ બુદ્ધિ દ્વારા એક જ જીવ દ્રવ્યના દ્રવગુણ પર્યાય રૂપ અથવા ઉત્પાદ વિધ્રુવ રૂપ ભેદ કરવામાં આવે છે, તે બધા જૂઠા છે. આ બધા જૂઠા થતાં જે કઈ વસ્તુનો સ્વાદ તે અનુભવ છે, તે સ્વાનુભવ છે. જૂઠા થતા એમ શબ્દ વાપરો છે, અનુભવમાં એ જૂઠા ભાસે લાગે ત્યારે સમજવું કે જ્ઞાન સમ્યકપણે કામ કરે છે. પ્રથમ અવસ્થામાં આવે છે અનુભવ થતા પહેલા કે હું આવો છું, હું આવો છું, હું આવો છું, તો પણ સ્વરૂપ માત્ર અનુભવતા જૂઠા છે. આ છેલ્લું વચન આટલું લખ્યું છે, માત્ર પોતાના સ્વરૂપે અનુભવે ત્યારે હું એ વિકલ્પણે અનુભવાતો હતો, એ વાત જૂઠી હતી. એવો હતો જ નહીં, એ વિકલ્પ થયો ત્યારે વિકલ્પને હું પણ અનુભવતો હતો, એ મારી ભૂલ હતી. આ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલ અહીંયા પકડાય છે. અહીંયા ભૂલ કેમ થાય છે, હું તો આત્માના વિકલ્પો કરું છું ને, મને તો આત્માના ભાવ આવે છે ને, વિકલ્પો ન કહે પછી શું કે, મને તો આત્માના ભાવ આવે છે ને, એમાં ખોટું શું, હું જ્ઞાન સ્વરૂપે આત્મા છું એવો મને ભાવ આવે છે પછી ખોટું શું, આમાં તો પંચ પરમેશ્વરનો રાગ જ નથી, મને તો આત્માનો ભાવ છે. તો એ વિકલ્પનો હું પણ અનુભવ્યો એ જૂઠ છે, સ્વરૂપ સ્વરૂપ છે, અને સ્વરૂપ નો અનુભવ થતા તને વિકલ્પ જૂઠો ભાસે તો સમજી લેજે કે હવે સમય જ્ઞાન થયું છે. જ્યાં સુધી વિકલ્પનું અસત્યપણું જૂઠપણું ન ભાસે ત્યાં સુધી જ્ઞાન સમ્યક થયું નથી. આ સમય જ્ઞાનનું લક્ષણ દીધું છે, એમ કહીને સમય જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું છે. જૂઠાપણું લાગે કે જયારે સ્વરૂપ નો અનુભવ નહોતો અને વિકલ્પ થતો હતો ત્યારે તે વિકલ્પ પણ હું મારો અનુભવ કરતો હતો, અને એવું તો મારું સ્વરૂપ નથી એમ અનુભવ થતા ખબર પડી. કેવી રીતે વાત ચાલે છે, વિકલ્પ થતો હતો, સ્વરૂપ અનુભવ નહોતો પહેલા, અને વિકલ્પ થતો હતો હું જ્ઞાન માત્ર છું, હું શું આત્મા છું, એવા વિકલ્પ થતા હતા આત્માના. અને વિકલ્પનો પોતાપણે જીવ અનુભવ કરતો હતો, એકત્વ બુદ્ધિ હતી. હવે જયારે નિર્વિકલ્પ અનુભવમાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પહેલું વહેલું પ્રગટ થયું ત્યારે એને ખબર પડી ગઈ કે ઓલો જે જ્ઞાન માત્ર છું એવો વિકલ્પમાં હું પણ થતું તું એ મારી ભૂલ હતી, ખોટું હતું. આ નિર્વિકલ્પ અનુભવમાં હું શુદ્ધાત્મા અનુભવ આવ્યો તે સત્ય અનુભવ છે, એવો અનુભવ મારો જૂઠો હતો, એવો હતો નહીં. જેવો વિકલ્પ હતો એવું મારું સ્વરૂપ નથી, કેમ કે મારું સ્વરૂપ નિર્વિકલ્પ છે. કેવું છે સ્વરૂપ? નિર્વિકલ્પ સ્વરૂપ છે. એમણે આ નવમા કળશની અંદર એ વાત લીધી છે. જેમ સૂર્ય પ્રકાશ અંધકારથી રહિત છે તેમ સ્વરૂપનો અનુભવ પણ સમસ્ત વિકલ્પોથી રહિત છે. અહીં કોઈ પ્રશ્ન કરશે કે અનુભવ થતા કોઈ વિકલ્પ રહે છે કે જેનું નામ વિકલ્પ કહેવાય એવો એક વિકલ્પ રહે છે કે બધાય મટી જાય છે? તેનો ઉત્તર આમ છે કે બધાય વિકલ્પો મટે છે, સૂક્ષ્મ વિકલ્પ થતો નથી. વિકલ્પનો અંશ કહીએ એવું પણ ત્યાં રહેતું નથી. એનું નામ નિર્વિકલ્પ સ્વાનુભવ છે. અને એ અનુભવ થતા વિકલ્પમાં હું પણનો અનુભવ જૂઠો હતો એવું જ્ઞાન થાય છે, એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે.
જ્યાં સુધી નિર્વિકલ્પ દશા ન થાય ત્યાં સુધી તો વિકલ્પ થવાનો કોઈ,
ત્યાં સુધી વિકલ્પ ચાલુ રહેવાનો અને એ વિકલ્પનું એકત્વ પણ ચાલુ રહેવાનો, ત્યાં સુધી સમ્યક દર્શન નથી અને સમ્યક જ્ઞાન પણ નથી એમ લેવાનું. જ્યારે નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થયું એમ સમજવાનું. અને એ વખતે તમને ભૂતકાળની પર્યાયનું જ્ઞાન થઈ જશે કે આ વિકલ્પનો હું પણ એકત્વપણે અનુભવ થતો હતો તે જૂઠો છે, હવે જે વિકલ્પ આવે છે તેનો હું પણ મને અનુભવ થતો નથી.
અચ્છા, વિકલ્પ અને નિર્વિકલ્પ દશા પર લઈ જવાની કોઈ વિધિ?
હા, શેને વિધિ છે? સ્વરૂપને ઓળખવું, સ્વરૂપને જ્ઞાન લક્ષણ દ્વારા ઓળખવું, એની વિધિ છે. બધી વિધિ બહુ પદ્ધતિસર છે, શાસ્ત્ર વિધિ બધી બતાવી છે. 144મી ગાથામાં આ વાત લીધી છે અમૃતચંદ્રાચાર્ય કે અહીંયા નિર્વિકલ્પ અનુભવ થતા પહેલાં સૌ પ્રથમ તો જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો, શ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો, આત્માને ઓળખવો. પહેલાં ઓળખાણ વિના અનુભવ નહીં થાય, પહેલાં ઓળખાણ થવી જરૂરી છે. વિકલ્પથી નહીં, જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખવો.
હા,
જ્યારે જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખે ત્યારે નિર્વિકલ્પ સ્વરૂપની ઓળખાણ થાય છે. કોની ઓળખાણ થાય છે? નિર્વિકલ્પ સ્વરૂપની ઓળખાણ થાય છે. ત્યારે એમ થાય છે, અરે હું સ્વરૂપે કરીને નિર્વિકલ્પ, તો આ બધી વિકલ્પની ભૂતાવળ છે ને છે અંદર મારા પર્યાયમાં. એટલે નિર્વિકલ્પ સ્વરૂપનું આકર્ષણ વધે છે, મહિમા વધે છે, શું એની રુચિ વધે છે, એક એ તરફ પુરુષાર્થની ગતિ થાય છે અને એક તબક્કે એકાકાર અનુભવ થાય છે, ત્યારે એને બે ફાળ થઈ જાય છે, પછી વિકલ્પ છૂટો ને છૂટો રહી જાય છે. એટલે એમ કહ્યું કે વસ્તુ માત્રપણે જોવામાં આવે તો સમસ્ત ભેદ જુઠ્ઠા છે, આવો અનુભવ સમ્યક્ત્વ છે. એવી છે આત્મજ્યોતિ કે ચેતના લક્ષણથી જણાય છે, તેથી અનુમાન ગોતર પણ છે, ચેતના લક્ષણથી એનું અનુમાન કરવામાં આવે છે. પણ બીજા પક્ષે જુઓ તો પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે, જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે. ભાવાર્થ આમ છે કે ભેદ બુદ્ધિ કરતા જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે, વસ્તુ વિચારતા એટલો વિકલ્પ પણ જૂઠો છે. લક્ષણનો ભેદ કર્યો ને, વસ્તુ વિચારો તો એમાં ભેદ નથી, લક્ષણ લક્ષણ ભેદ પણ એમાં નથી, એક દ્રવ સ્વરૂપે છે, શુદ્ધ વસ્તુ માત્ર છે, નિર્ભેદ વસ્તુ માત્ર છે, એવો જે અનુભવ તે સમ્યક્ત્વ છે, નિર્વિકલ્પ અનુભવ તે સમ્યક્ત્વ છે.
ત્યાં
સુધી વિકલ્પ છે, ત્યાં સુધી વિકલ્પ છે. અનુમાન કરે છે ત્યાં સુધી વિકલ્પ છે, તેને વિકલ્પ છે અને અનુમાન છે ત્યાં સુધી અનુભવ નથી. પછી આગળ ચાલવું પડે, પછી આગળ ચાલવું પડે. નિર્વિકલ્પ વસ્તુનો નિર્વિકલ્પ રસ ઘૂંટાઈ 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 ઘૂંટાઈને એકાકાર થઈ જાય ત્યારે નિર્વિકલ્પ અનુભવ થાય. એમ એક પ્રોસેસ ચાલે છે ઓળખાણ થયા પછી. પહેલા ભેદ બુદ્ધિ ભેદ વિકલ્પમાં ઊભો છે ત્યારે ભેદથી એનું અનુમાન કરી અને ઓળખાણ કરે છે. બસ રસ રસ ગાઢ થઈ જાય, રસ ગાઢ થાય ઘૂંટાતા ઘૂંટાતા. Thank you.